नाना शास्त्र विचारणे कनिपुणो सधर्म संस्थापको लोकानां हितकारिणो त्रिभुवने मान्यो शरण्याकरो राधा कृष्ण पदारविंद भजने नन्दे नमत्वालिको वन्दे रूप सनातन रघुयुगो श्री जीव गोपालको श्री जीव गोपालको हरे कृष्णा 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 हरे हरे। प्रति सप्ताह भगवानना परम भक्तोनी कथाओनुं जे रसास्वादन आपणे करी रह्या छीए एमां गया मंगळवारे भगवानना परम भक्त श्रीपाद रामानुजाचार्यनी कथा अंतर्गत आ संसारनी अंदर चार प्रकारना जे वैष्णव संप्रदायो छे એ ચાર સંપ્રદાયો વિશે આપણે જાણકારી મેળવી કોઈ ભક્તોને કદાચ યાદ રહ્યા હોય કે ન રહ્યા હોય પણ કમસે કમ એટલી ખબર છે કે એ ચારમાંથી એક સંપ્રદાય છે જેનું નામ બ્રહ્મ સંપ્રદાય છે અને એ બ્રહ્મ સંપ્રદાયથી શરૂ થતી ગુરુ શિષ્ય પરંપરામાં આપણું આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ એ બ્રહ્મ સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કરે છે અને એ બ્રહ્મ સંપ્રદાયના એક આચાર્ય મધ્વાચાર્ય થયા એટલા માટે આ સંપ્રદાયનું નામ બ્રહ્મ મધ્વ સંપ્રદાય થયું। સમય જતા આ સંપ્રદાયની ઉત્પત્તિ જે છે એ વર્તમાન ભારતના પશ્ચિમ બંગાળ જેને ગૌડ દેશના નામથી ઓળખવામાં આવે છે અને ગૌડ દેશ ઉપરથી આ સંપ્રદાયનું નામ થયું ગૌડીય સંપ્રદાય। એટલે આ સંપ્રદાયનું પૂર્ણ નામ છે શ્રી બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાય અને આ બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાયનું પ્રતિનિધિત્વ આજે આ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘ ઇસ્કોન કરી રહ્યું છે। મતલબ કે એક વાત નિશ્ચિત થઈ ગઈ કે આપણે બધા જે સંપ્રદાય જે પરંપરામાં બેઠા છીએ એ પરંપરા એકદમ શુદ્ધ અને પ્રમાણિત પરંપરા છે। એવું શાસ્ત્રની અંદર કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની કથાઓને સાંભળવાથી ભગવાનના ભક્ત અતિ પ્રસન્ન થાય છે। જેવી રીતે શ્રીમદ ભાગવત કે ભગવદ્ ગીતાનું જો શ્રવણ કરવામાં આવે તો ભગવાનના જે ભક્ત છે એ ભક્તો બહુ પ્રસન્ન થાય। પણ ભગવાનની કથાથી જેમ ભક્ત પ્રસન્ન થાય એમ કહે છે કે ભગવાનના ભક્તોની જો કથા સાંભળવામાં આવે તો ભક્તની કથા સાંભળવાથી સાક્ષાત ભગવાન પ્રસન્ન થાય છે। અને આપણા બધા ભક્તોના જીવનનું લક્ષ્ય શું છે કે ભગવાન શ્રી કૃષ્ણ આપણી ઉપર પ્રસન્ન થાય। તો જો ભગવાનને પ્રસન્ન કરવા હોય ભગવાનની પ્રસન્નતા જો ચાહતા હોઈએ આપણે તો ભગવાનને પ્રસન્ન કરવા માટે ભગવાનના પરમ શુદ્ધ ભક્તોના ચરિત્રોને સાંભળવા જોઈએ। તમે જો શ્રીમદ ભાગવતમના 1-9 સ્કંદ જોવો શિલ પ્રભુપાદજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓને જો સમજવી હોય ભગવાન શ્રી કૃષ્ણને જો સમજવા હોય તો સૌથી પહેલા ભગવાનના ભક્તોને સમજવા પડે અને એટલે સુખદેવ ગોસ્વામીએ પ્રથમ સ્કંદથી લઈ અને નવમ સ્કંદ સુધી ભગવાનના અનેક ભક્તોના ચરિત્રોનું ગાન કર્યું અનેક ભક્તોની કથાઓ કરી અને નવમ સ્કંદને પૂર્ણ કર્યા પછી જ્યારે દસમ સ્કંદની અંદર પ્રવેશ કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના જન્મની કથા કહે છે। તો આની ઉપરથી સાર એ મળે છે ભક્તો કે ભગવાનને જો સમજવા હોય તો ભગવાનને સમજતા પહેલા ભગવાનના ભક્તોને સમજવા જરૂરી છે. કારણ કે ભગવાન અને ભગવાનના ભક્તોની કથા બે એકબીજાની પૂરક છે. તમે સિક્કો જોયો હશે, એક બાજુ વાળો સિક્કો ક્યારેય ન હોય, સિક્કાને બે બાજુઓ હોય. જેમ એક બાજુ વાળો સિક્કો ક્યારેય સંભવ નથી, એમ ભગવાન વગર ભગવાનના ભક્તોની કથા ક્યારેય સંભવ નથી. અને જેમ ભગવાન વગર ભગવાનના ભક્તોની કથા સંભવ નથી, એમ ભક્તો વગર ભગવાનની કથા ક્યારેય સંભવ નથી. ભક્તની કથામાં ભગવાન હોય અને ભગવાનની કથામાં ભક્તો હોય. કારણ કે જો ભક્તો ન હોય તો ભગવાન લીલા કોની સાથે કરે? ભગવાન કે વૃંદાવનમાં આટા મારે એકલા એકલા? હે, કોઈ ગોપ સખાવો ન હોય, ગાયો ન હોય, વ્રજવાસીઓ ન હોય તો ભગવાન શું કરે? એટલે ભક્તની કથા ભગવાનથી અને ભગવાનની કથા એના ભક્તથી જોડાયેલી છે. એટલા માટે આપણે જો ભગવાનને પ્રસન્ન કરવા ઈચ્છતા હોય તો નિત્ય ભગવાનના ભક્તોની કથાઓ સાંભળવી જોઈએ. જે કથાઓ શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાં અને અનેક અનેક પુરાણોમાં વેદવ્યાસ મહારાજે આ ભગવાનના ભક્તોની કથાઓનું વર્ણન કર્યું છે. અને ભાગવત તો ભગવાનની વિશુદ્ધ લીલાઓથી ભરેલો ગ્રંથ છે. તો અનેક એવા ભક્તોની લીલાઓ અંતર્ગત આજે ચાર સંપ્રદાય આપણે જોયા. એ ચાર સંપ્રદાયમાંથી એક સંપ્રદાય છે જેનું નામ શ્રી સંપ્રદાય છે. અને આ શ્રી સંપ્રદાયની અંદર આ રામાનુજાચાર્ય નામના ભગવાનના એક મહાન ભક્ત આવિર્ભાવ થયો છે એમનો. અને ભક્ત તો હતા આ સંસારની અંદર, ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો અનેક હોય, ઘણા બધા ભક્તો હોય, પણ આચાર્ય એમાંથી કોઈ કોઈ વ્યક્તિ હોય છે. મેં તમને પહેલા પ્રવચનમાં આચાર્ય કોને કહેવાય એ વિષય આપણે શ્રવણ કર્યું હતું. તો ભક્ત તો હજારો હોઈ શકે, પણ એ ભક્તમાંથી આચાર્ય એ માત્ર આજ સુધીમાં પાંચ આચાર્યો આ પૃથ્વી ઉપર થયા છે. એ પાંચમાંથી એક છે નિંબારકાચાર્ય, એક વિષ્ણુ સ્વામી, એક મધ્વાચાર્ય અને એક આ રામાનુજાચાર્ય. આ ચાર જે આચાર્યો થયા એ ચારેય આચાર્યો એક જ મતના હતા, અર્થાત ભગવાનની ભક્તિને એક જ મતથી ગ્રહણ કરેલી હતી. આ ચારેય આચાર્યો એ ભગવાનને સાકાર સ્વરૂપમાં માનતા હતા. અને એક આચાર્ય એવા થયા જેણે ભગવાનના નિરાકારવાદનું સમર્થન કર્યું. અને એ પાંચમા નંબરના આચાર્ય છે શંકરાચાર્ય. તો પૃથ્વી ઉપર આજ સુધીમાં માત્ર પાંચ જ આચાર્યો થયા છે. પણ કહે છે કે રામાનુજાચાર્યનું જે જીવન છે, એ રામાનુજાચાર્યની જીવની બહુ સુંદર છે, અદ્ભુત કથા છે રામાનુજાચાર્યના જીવનની. અને એ કથા આપણા માટે ખૂબ લાભદાયક છે. કારણ કે જીવનમાં ભક્તિ કેવી રીતે કરવી જોઈએ, ભગવાનને કેવી રીતે શરણાગત થવું જોઈએ એ રામાનુજાચાર્યના જીવન ઉપરથી શીખવા મળે છે. કેમ? કારણ કે આપણે બધા જે ભક્તિ કરી રહ્યા છીએ, પણ આપણને ખબર નથી કે આપણા જીવનનું લક્ષ્ય શું છે. ભક્તિ શા માટે કરીએ છીએ આપણે? કોઈ ભયથી ભક્તિ કરતું હોય, કોઈ પ્રેમથી ભક્તિ કરતું હોય, તો મનમાં વિચાર આવે કે ભયથી કેવી રીતે ભક્તિ થાય. માની લો કે તમને કોઈ ભક્ત મળી જાય અને એ ભક્ત તમને એમ કહે કે આ દુનિયાની અંદર જો આપણે પાપ કર્મ કરશું તો એ પાપના ફળ સ્વરૂપ આપણે નર્કમાં જવું પડશે, તો આપણે એને પૂછવી કે એ નર્ક કેવું હોય, ત્યારે એ વ્યક્તિ આ ભાગવત જેવા ગ્રંથોનો આશ્રય લઈ અને આપણને નર્કનું વર્ણન કરે. તો એ નર્કનું વર્ણન સાંભળીએ અને આપણને હૃદયમાં બીક લાગે, ભય લાગે કે જો હું પાપ કરીશ, હું ભજન નહીં કરું તો મારે નર્કમાં જવું પડશે, એટલે મારે ભગવાનનું નામ લેવું જોઈએ. ઘણા લોકો ભયથી ભક્તિ કરતા હોય. ઘણા લોકોને કંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય કે દુનિયામાં જો પૈસાવાળા થવું હોય, ધન પ્રાપ્ત કરવું હોય, સારું એવું જીવન પ્રાપ્ત કરવું હોય, અથવા તો મર્યા પછી સારું જીવન પ્રાપ્ત કરવું હોય તો ભક્તિ કરવી જોઈએ. તો ઘણા લોકો કંઈક પ્રાપ્ત કરવા માટે ભક્તિ કરે છે, પણ ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે કોઈ ભયથી ભક્તિ કરે, કોઈ સ્વાર્થથી ભક્તિ કરે, પણ ભક્તિનો મૂળ ઉદ્દેશ્ય જે છે એ છે ભક્તો કે ભક્તિમાં કોઈ જાતનો સ્વાર્થ ન હોવો જોઈએ, કોઈ હેતુ ન હોવો જોઈએ. મહાપ્રભુ કહે છે મમ જન્મની જન્મની ઈશ્વરે ભવતાદ ભક્તિર અહેતુ કીતયે. ચૈતન્ય મહાપ્રભુ પોતાના શિક્ષાષ્ટક્રમમાં પ્રાર્થના કરતા કહે છે કે પ્રભુ મને એવી ભક્તિ આપો, મને એવી ભક્તિ આપો જન્મો જન્મ કે મારી ભક્તિનો કોઈ હેતુ ન હોય. શું કહે છે? મમ જન્મની જન્મનીશ્વરે ભવતાદ ભક્તિર અહેતુકી. જે ભક્તિનો કોઈ હેતુ નથી એ ભગવાનને કહે છે કે ચાહે તમે મને જન્મ મૃત્યુના ચક્રમાં રાખો, ચાહે મને સ્વર્ગમાં રાખો કે ચાહે મને નરકમાં મૂકી દો, હે પ્રભુ તમે મને ગમે જગ્યાએ લઈ જાઓ છતાં બધી જગ્યાએ પ્રત્યેક જગ્યાએ હું તમારી ભક્તિ કરતો રહીશ, અને જ્યાં સુધી તમારી ભક્તિ મારી સાથે છે આ સંસારમાં મારે બીજી કોઈ વસ્તુની કામના નથી. આ છે એક શુદ્ધ ભક્તના વિચારો. બાકી આપણે જો ભયથી કે સ્વાર્થથી ભક્તિ કરતા હોય તો આપણે સમજી લેવું જોઈએ કે આપણી ભક્તિ પાર નહીં પહોંચે, અહીંયા ને અહીંયા પાછું આવવું પડશે. કારણ કે ભગવદ્ ગીતામાં કદાચ આપણે વાંચ્યું હોય, ભગવાન કહે છે કોઈ વ્યક્તિ મારી ભક્તિ કરે અને માનો કે આ જન્મની અંદર એની ભક્તિ અધૂરી રહી જાય તો એવા ભક્ત માટે ભગવાન કહે છે શુચિનામ શ્રીમતામ ગેહે, હું એને બહુ સરસ વૈષ્ણવ અને સંસ્કારી પરિવારમાં જન્મ આપું છું જેના કારણે એ વ્યક્તિ પોતાની અધૂરી રહેલી ભક્તિને પૂર્ણ કરી શકે. તો આ શ્લોક અંતર્ગત આપણને એવો વિચાર હોય કે આગલું જીવન સારું મળે એટલા માટે મારે ભક્તિ કરવી જોઈએ, પણ ભક્તો શુદ્ધ ભક્તનો વિચાર જે છે બીજો જન્મ લેવો જ શા માટે? અને માની લો કે કદાચ બીજો જન્મ મળે, જેમ મહાપ્રભુ કહે છે મમ જન્મની જન્મની ઈશ્વરે, કદાચ બીજા જન્મ મળી જાય તો એ બધા જન્મોમાં મને માત્ર તમારી અહેતુકી ભક્તિ પ્રાપ્ત થાય. એટલા માટે આવા આચાર્યો એ અહેતુકી ભક્તિ કેમ કરવી એ પોતાના જીવન દ્વારા શીખવે છે આપણને. કારણ કે આપણા જીવનનું લક્ષ્ય સારો જન્મ નથી, સારા ઘર નથી, સારા પૈસા નથી, આપણા જીવનનો લક્ષ્ય છે કે એ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં પ્રેમ પ્રાપ્ત થાય. કારણ કે એક વખત જો ભગવાનના ચરણમાં પ્રેમ પ્રાપ્ત થઈ ગયો ને ભક્તો, તો સંસારમાં બીજી કોઈ કામના નથી રહેતી. અને વાત આ સિદ્ધાંત ભલે તમને અત્યારે ન સમજાતો હોય કે કૃષ્ણ પ્રેમ કોને કહેવાય, પણ જેમ જેમ તમે ભક્તિમાં પ્રગતિ કરશો, ભક્તિમાં જેમ જેમ તમારું સ્તર બદલાતું જશે, એમ તમને ખ્યાલ આવતો જશે કે કૃષ્ણ પ્રેમ એ કેટલી ઉચ્ચ વસ્તુ છે. આ સંસારની અંદર નહીં, ભગવાનના ધામની અંદર રહીતે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ વસ્તુ હોય તો એ ભગવાનના ચરણોનો પ્રેમ છે. પ્રેમ વગરની ભક્તિ કેવી લાગે તમે વિચાર કરો ભક્તો. આ સંસારની અંદર એક છોકરો એક છોકરીને પ્રેમ કરતો હોય પણ એ છોકરી એ છોકરાને પ્રેમ ન કરતી હોય તો એ પ્રેમ કેવો લાગે? એક તરફી પ્રેમ. એમ કૃષ્ણ તમને પ્રેમ કરે છે પણ તમને જો એના પ્રતિ પ્રેમ ઉત્પન્ન ન થાય તો એ ભક્તિથી શું ફળ મળે? ઉચ્ચ લોક પ્રાપ્ત થાય અથવા તો બીજા જન્મમાં કોઈ સારા ઘરે જન્મ પ્રાપ્ત થાય. પણ ભગવાનની વિશુદ્ધ લીલાઓમાં જે પ્રવેશ છે એ લીલા પ્રવેશથી આપણે વંચિત રહી જશું. એટલા માટે પ્રત્યેક ભક્તો એ જાણી લેવું જોઈએ કે આપણા જીવનનું લક્ષ્ય એ ભગવાન શ્રી કૃષ્ણ ચરણમાં પ્રેમની પ્રાપ્તિ છે, બીજું કઈ નથી. ભગવાન કદાચ જીવાડે કે મારી નાખે, કદાચ કરોડપતિના ઘરમાં જન્મ આપે કે બહુ ગરીબના ઘરમાં જન્મ આપે, છતાં હૃદયની અંદર કૃષ્ણ માટેની જે શ્રદ્ધા છે, કૃષ્ણ માટે જે પ્રેમ છે, એ પ્રેમ હંમેશા એવો ને એવો જ રહેવો જોઈએ. અને પ્રતિ જન્મ જ્યારે આવું ભજન થાય ત્યારે એ વૈષ્ણવ એ ભક્ત એ પોતાના જીવનના લક્ષ્યને પાર કરી શકે. પણ ઘણા મત અને ઘણા સંપ્રદાયોની અંદર ફસાય અને લક્ષ્યની વાત તો દૂર છે, લોકો સત સંપ્રદાયની નથી જાણતા. એટલા માટે અમારે વ્યાસપીઠ ઉપરથી કહેવું પડે કે બીજું બધું ખોટું છે અને ભગવાન દ્વારા નિર્મિત જે ચાર સંપ્રદાય છે એ જ વાસ્તવમાં સત્ય છે. ગયા વખતે આ પ્રવચન થયું પછી ઘણા ભક્તોનો પ્રશ્ન હતો, ઘણા લોકોએ જાહેરમાં પૂછી નહોતા એ કે, પણ પ્રશ્ન હતો મનમાં કે શું આ ચાર સંપ્રદાય સિવાય બધું જ ખોટું છે? આ અમારી વાત નથી ભક્તો, વેદવ્યાસ મહારાજ દ્વારા રચિત તમે કોઈ પણ શાસ્ત્ર જોઈ લ્યો, વેદ, પુરાણ, ઉપનિષદ, વેદાંત સૂત્ર, બ્રહ્મ સૂત્ર, ન્યાય, શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતા, બહુ વિશાળ સાહિત્ય વેદવ્યાસજીએ લખ્યું છે. અને એ વેદવ્યાસજીના કોઈ પણ એક ગ્રંથને ઉઠાવો અને એમાં જોવો, વેદવ્યાસ મહારાજે આ જ વાત લખી છે કે ચાર સંપ્રદાયની અંતર્ગત જો કોઈ વ્યક્તિ રહેશે એ જ ભગવાન ભક્તિને જાણી શકશે, બાકી લોકો આડાવાળા કૂટાતા રહેશે. કોઈ આપણને એક અંધારા રૂમમાં બંધ કરી દે અને અંધારી રૂમમાં બંધ કરીને આપણને એમ કહે કે હવે તમારે અહીંયા રસ્તો ગોતવાનો છે, બહુ મોટી વિશાળ જગ્યા હોય પણ એ અંધારામાં શું થાય, તમને પૂર્યા હોય તમારી યારે 10-12 બીજાય હોય એને એકબીજા રે ભટકાતા રહે એમ. આ પાખંડ કરવાથી જીવ વારંવાર જન્મ મૃત્યુના ચક્રમાં ભટકાતો રહે છે, કારણ કે જીવને જાવું છે અહીંયાથી બહાર, પણ રસ્તો તો ખબર હોવી જોઈએ ને. જેમ મેં કીધું કે ભૌતિક સંસારમાં આપણે આવ્યા એટલે એક અંધારા કૂવામાં પડી ગયા છે, પણ એ અંધકાર ભર્યા કૂવામાં પડ્યા પછી એ કૂવામાંથી બહાર નીકળવું હોય તો જે લોકો એ કૂવામાંથી બહાર નીકળી ગયા છે એ રસ્તે જવાય કે આપણે એક નવો રસ્તો ગોતાય? શું કહો છો? પ્રભુજીનું કહેવું છે ઈ રસ્તે જવાય, આપણી ભાષામાં ઈ રસ્તે જવાય, અને વેદવ્યાસ મહારાજની ભાષામાં મહાજનો એન ગતસ પંથા, ભગવાનના ભક્તો મહાજનો જે રસ્તે ચાલ્યા છે ઈ જ રસ્તે આપણે જવું જોઈએ. હવે એ કૂવામાંથી એક જણો દોરડું પકડીને બહાર નીકળી ગયો તો આપણે વેલા પકડવા જવાય કે દોરડું પકડાય? બુદ્ધિમાની શેમાં છે? અને આટલું સચોટ અને પ્રમાણભૂત જ્ઞાન આ સંસારમાં બીજા કોઈની પાસે નથી. કદાચ તમારે બીજે જઈને ટ્રાય કરવી હોય તો કરી શકો છો. આ ચાર સંપ્રદાય સિવાય ભાગવત અને ભગવદ્ ગીતાનું પ્રમાણિત જ્ઞાન આ વિશ્વની અંદર બીજા કોઈની પાસે નથી. કેમ? કારણ કે ભગવાન દ્વારા આપવામાં આવેલું જ્ઞાન જે ચાર આચાર્યો અહીંયા લઈને આવ્યા એ જ ચાર આચાર્યોથી સ્થાપિત આ ચાર સંપ્રદાયો છે. અને એમાંનો એક સંપ્રદાય શ્રી સંપ્રદાય, જે શ્રી સંપ્રદાયમાં રામાનુજાચાર્ય પ્રગટ થયા, આ શ્રી સંપ્રદાયના આચાર્ય લક્ષ્મીજી છે. અને એ લક્ષ્મીજીએ ભગવાનથી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને લક્ષ્મીજીએ પછી પોતાની પરંપરા, એ પોતાના સંપ્રદાયને આગળ ચલાવવા માટે એ જ્ઞાન એક આચાર્યને આપ્યું. એ આચાર્ય, એ ભક્તએ એ જ્ઞાન પોતાના શિષ્યને આપ્યું અને એ શિષ્યએ એ જ જ્ઞાન એને પોતાના શિષ્યને આપ્યું. એક પછી એક ગુરુ શિષ્ય પરંપરા કરતા કરતા ઘણા ભક્તો આ શ્રી સંપ્રદાયમાં આવ્યા. અને આ જેટલા ભક્તો શ્રી સંપ્રદાયમાં થયા એ બધાને આલવાર કહેવામાં આવે છે દક્ષિણની ભાષામાં. આપણે અહીંયા ભક્ત કહીએ, દક્ષિણ ભારતની અંદર ભક્તોને આલવાર કહેવામાં આવે. તો આ શ્રી સંપ્રદાયમાં અનેક આલવારો પ્રગટ થયા, પણ આ સંપ્રદાયના મુખ્ય આચાર્ય રામાનુજાચાર્ય છે. પણ એક વાત ધ્યાનમાં રાખજો ભક્તો, કે આ રામાનુજાચાર્ય જે છે એ શ્રી સંપ્રદાયના પહેલા ભક્ત નથી. કારણ કે શ્રી સંપ્રદાયની શરૂઆત થઈ જ્યારે આ સૃષ્ટિનો પ્રારંભ થયો ત્યારથી એ લક્ષ્મીજીની પરંપરામાં એક પછી એક અનેક ભક્તો આવ્યા, અને આ રામાનુજાચાર્ય જે છે એ કળિયુગની અંદર પ્રગટ થયા છે. એટલે રામાનુજાચાર્ય પ્રથમ આચાર્ય નથી, વચ્ચે આવ્યા છે, છતાં એ આ સંપ્રદાયના પ્રમુખ આચાર્ય છે. અને રામાનુજાચાર્યના આવ્યા પછી ઘણા ભક્તો આ પૃથ્વી ઉપર આવ્યા રામાનુજાચાર્ય પછી. પણ મેં તમને કીધું કે એક સંપ્રદાયમાં એક જ આચાર્ય હોય, જેવી રીતે આ બ્રહ્મ સંપ્રદાયની અંદર મધ્વાચાર્ય આચાર્ય છે, એવી રીતે શ્રી સંપ્રદાયમાં રામાનુજાચાર્ય છે. તો કહે છે આ રામાનુજાચાર્ય પછી, રામાનુજાચાર્યની પહેલા આમ તો આ સંપ્રદાયમાં અનેક આલવારો આવ્યા, પણ એ બધા ભક્તોમાં પરંપરાથી એક પછી એક એક બહુ મહાન ભક્ત થયા જેનું નામ હતું નાથ મુનિ. આ નામ યાદ રાખજો, કારણ કે આગળ ઘણા નામ આવશે હજી. તો આ શ્રી સંપ્રદાયની અંદર એક મહાન ભક્તનો આવિર્ભાવ, અને એમનું નામ હતું શ્રી નાથ મુનિ. આ નાથ મુનિ પરમ વૈષ્ણવ હતા, ભગવાનના પૂર્ણ આશ્રિત, અને પોતાનો દિવસ દરમિયાનનો જેટલો સમય હતો એ બધો સમય ભગવાનની સેવામાં વ્યતીત થાય, વૈષ્ણવોની સેવા કરે. અને આવી રીતે એમનું જે જીવન હતું એ ગુણોથી બહુ ગુણ હતા નાથ મુનિની અંદર. એક વૈષ્ણવની અંદર જેટલા ગુણ હોવા જોઈએ એ બધા ગુણા નાથ મુનિમાં હતા. અને નાથ મુનિએ વિચાર કર્યો કે મારી પહેલા આ સંપ્રદાયમાં ઘણા ભક્તો થયા છે, પણ જેટલા જેટલા ભક્તો આવતા ગયા બધા પોતપોતાની રીતે ટીકાઓ લખતા ગયા, એ બધી ટીકાઓ વેર વિખેર થયેલી હતી. એક આચાર્યની ટીકા અલગ હતી, બીજા આચાર્યની ટીકા અલગ હતી. આવી રીતે જેટલા જેટલા અલવારો થયા એ બધા અલવારોના જે સિદ્ધાંતો હતા એ વેર વિખેર હતા બધા. તો નાથ મુનિએ વિચાર કર્યો કે આ બધા સિદ્ધાંતોને ભેગા કરી અને એક ગ્રંથ બનાવવો જોઈએ, જેના કારણે આવનારી જે પેઢી છે એ લોકોને સરળતા રહે. તો નાથ મુનિએ એ સાઉથ દક્ષિણ ભારતની અંદર ભ્રમણ કરી અને જેટલા જેટલા આચાર્યોની ટીકાઓ હતી એ બધી ટીકાઓને ભેગી કરી અને એ કવિતા કહેવામાં આવે છે દક્ષિણમાં, આપણે અહીંયા ટીકા કહીએ, દક્ષિણ ભારતમાં એને કવિતા કહેવામાં આવે. તો એ બધા આચાર્યોની કવિતાઓ ભેગી કરી અને બધી કથાઓને ભેગી કરી એ ગ્રંથને નામ આપ્યું દિવ્ય પ્રબંધમ. દિવ્ય પ્રબંધમ અર્થાત જેને તમિલ ભાષાના વેદ કહેવામાં આવે છે, કારણ કે આચાર્યોએ જે કવિતા લખી એ કોઈ સામાન્ય કવિતા નહોતી. આપણે જ્યારે છોકરાઓ સ્કૂલમાં ભણતા હોય ને, વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતા, એવી કવિતા નહીં. દિવ્ય, દિવ્ય અર્થાત જે ભગવાનના ધામથી આવેલી છે, એકદમ અલૌકિક કવિતાઓ. આ બધી કવિતાઓનો સંગ્રહ કરી અને દિવ્ય પ્રબંધન નામના એક ગ્રંથની રચના કરી, અને આ ગ્રંથ એને તમિલની અંદર આજે વર્તમાન સમયમાં વેદ તરીકે ઓળખવામાં આવે છે. આપણા વેદ જેમ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ છે, એમ તમિલ ભાષાની અંદર આ દિવ્ય પ્રબંધમને વેદ માનવામાં આવે છે અને બધા લોકો આ શ્લોકોનું અનુસરણ કરે છે. આપણા પ્રભુપાદજી આમાંથી ઘણા શ્લોકો લખ્યા છે. ઘણીવાર પ્રભુપાદજી પોતાના તાત્પર્યોમાં આ દિવ્ય પ્રબંધમમાંથી અનેક શ્લોકો કોડ કર્યા છે. તો કહે છે કે દિવ્ય પ્રબંધમનો અર્થ છે જે વેદોનો સાર છે. અને આપણે સૌ જાણીએ છીએ કે વેદોનો સાર શું છે, તો કે વેદોનો સાર છે ભક્તિ. તો એ જેટલી જેટલી કવિતાઓ છે એ બધી કવિતામાં આ જ વાત લખી છે કે પ્રત્યેક વ્યક્તિએ સંસારમાં વેદોનું અધ્યયન કરવું જોઈએ. પણ એ વેદોનો સાર શું છે, તો વેદોનો સાર છે ભક્તિ. વેદ વાંચી લીધા પછી કોઈ વ્યક્તિ ભગવાનનું નામ જપે, ભગવાનની કથાનું શ્રવણ કરે, એને સાર કહેવામાં આવે. તમે પ્રવચનમાં બેઠા છો અને પ્રવચનમાંથી તમને કથા બહુ સારી લાગી, તો એ કથાઓ સાંભળી અને આપણે જ્યારે ભગવાન નામનો જપ કરતા થઈએ, આપણે હાથમાં જ્યારે માળા લેવી, ત્યારે આપણે આ પ્રવચનના સારને ગ્રહણ કર્યો કહેવાય, હે ને? પણ રોજ દર મંગળવારે આવીને બેસતા હોય પણ નામ જપ ન કરતા હોય, તો એ કથા ખાલી હજી કાનમાં ગઈ છે, હૃદયમાં નથી ગઈ. કથા હૃદયમાં ગઈ ક્યારે કહેવાય, જ્યારે આપણા મુખથી હરિ કીર્તન નીકળતું હોય, હરિ નામ નીકળતું હોય, ત્યારે એવું કહેવામાં આવે કે આ કથાનો સાર આપણે ગ્રહણ કર્યો છે. તો નાથ મુનિ આ પ્રથમ વ્યક્તિ હતા જેણે તમિલ ભાષાની અંદર આ બધી જે કવિતાઓ હતી એને એક સાથે રાખી અને એ વેદોના સારરૂપ ભક્તિને પ્રગટ કરી. અને આ નાથ મુનિ એ આજે દક્ષિણ ભારતમાં જે શ્રીરંગમ નામનું ક્ષેત્ર છે, આ નાથ મુનિ શ્રીરંગમમાં રહેતા હતા. અને શ્રીરંગમની અંદર ભગવાન શ્રી રંગનાથજીનો વિગ્રહ છે. આ રંગનાથજી એવી અદભુત મૂર્તિ છે, એવો અદભુત વિગ્રહ છે કે કોઈ વ્યક્તિ એક વખત રંગનાથજીના દર્શન કરી લે પછી એ વ્યક્તિ આ સંસારમાં બીજું કઈ જોવાની કામના ન કરે, એટલો સુંદર અદભુત વિગ્રહ છે રંગનાથજીનો. તો આ નાથ મુનિ રોજ રંગનાથજીના મંદિરે જાય, રંગનાથજીની સેવા કરે. અને આમ સેવા કરતા કરતા એક દિવસ આ નાથ મુનિ જે હતા એ શ્રીરંગમના મઠાધીશ થઈ ગયા. એ મંદિરનું જે સંચાલન હતું એ સંચાલન નાથ મુનિને આપવામાં આવ્યું અને એ નાથ મુનિએ એ મંદિરનું સંચાલન સંભાળી અને ઘણા લોકોને ભક્ત બનાવ્યા, ઘણા વૈષ્ણવો થયા. અને આ નાથ મુનિના એક પુત્ર હતા જેનું નામ હતું ઈશ્વર મુનિ. તો આ નાથ મુનિ અને ઈશ્વર મુનિ બંને મળી અને એક વખત નક્કી કર્યું કે ઘણા સમયથી આપણે આ શ્રીરંગમમાં રહેવી છીએ તો ઈચ્છા છે કે એક વખત આપણે યાત્રા કરવી જોઈએ. તો વિચાર કર્યો કે યાત્રા કરવી છે પણ યાત્રામાં જવું કઈ જગ્યાએ, કારણ કે ભગવાનના તો અનેક ધામ છે. ત્યારે બંને પિતા અને પુત્રએ મળી અને વિચાર કર્યો કે આપણે આખા ભારતની યાત્રા કરીએ. ભગવાનના જેટલા જેટલા પ્રમુખ તીર્થ સ્થાનો છે એ બધા તીર્થ સ્થાનોમાં ફરીએ, ભગવાનના દર્શન કરવી અને ભગવાનની કૃપાનો લાભ લઈશું. ત્યારે આ ઈશ્વર મુનિ અને નાથ મુનિ બે પોતાના પરિવાર સાથે આ ભારતની યાત્રાએ નીકળ્યા. ફરતા ગયા ફરતા ગયા અને દક્ષિણ ભારતમાંથી શ્રીરંગમથી યાત્રા ચાલુ કરી અને ઉત્તર ભારતની અંદર વૃંદાવન, મથુરા, કાશી, હરિદ્વાર બધા તીર્થોને ભ્રમણ કરી અને પાછા શ્રીરંગમમાં આવ્યા. હવે જ્યારે આ લોકોની યાત્રા ઘરે સંપન્ન થઈ તો એ જ સમયે બરાબર આ નાથ મુનિને ત્યાં એક પુત્રનો જન્મ થયો. નાથ મુનિના પુત્ર ઈશ્વર મુનિ અને ઈશ્વર મુનિને ત્યાં એક સંતાન, એક પુત્રનો જન્મ થયો. હવે સ્વાભાવિક છે કે આપણા ઘરે કોઈ સંતાન, કોઈ બાળકનો જન્મ થાય તો બધા વિચારતા હોય, એના કાકા, કાકી, માસા, માસી, માવી, ફઈ જેટલા લોકો હોય બધા વિચાર કરે કે આ બાળકનું નામ કંઈક એવું રાખવું છે કે જે નામ કોઈનું ન હોય. લાગે ને, બધા માતા પિતા હોય એવું ઈચ્છતા હોય કે મારા છોકરાનું નામ સારામાં સારું નામ હોવું જોઈએ. તો આ નાથ મુનિના પરિવારમાં, આ તો વૈષ્ણવ હતા, તો આ નાથ મુનિના ઘરમાં બધાએ વિચાર કર્યો કે આ બાળકનું નામ શું રાખશું. વિચારતા ગયા વિચારતા ગયા, એવામાં ઈશ્વર મુનિએ વિચાર કર્યો કે આપણે ભારતની યાત્રા કરી, ઘણા બધા તીર્થોમાં ગયા, તો ભગવાનના નામ પરથી કોઈ એક નામ રાખી દઈએ. બહુ વિચાર કર્યો કે સૌથી શ્રેષ્ઠ વિગ્રહ કયા હતા, સૌથી શ્રેષ્ઠ સ્થાન કયું હતું. તો એ સમયે નાથ મુનિએ કીધું કે આપણે જેટલી યાત્રા કરી એ બધામાં સૌથી શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણનું વૃંદાવન હતું. અને એ વૃંદાવનમાં તે ભગવાનના અનેક વિગ્રહો છે, કારણ કે વૃંદાવનની અંદર 5000 મંદિર છે. તો એ 5000 ભગવાનના જે વિગ્રહ છે એમાં સૌથી વધારે દયાળુ, સૌથી વધારે કૃપા કરવા વાળા અને સૌથી વધારે કૃપાળુ જો કોઈ વિગ્રહ હોય તો એ વિગ્રહ ભગવાન યમુનાના પતિ, એને જેને યામુના કહેવામાં આવે, ભગવાનનું એક નામ છે યમુનાના પતિ યામુના. તો એ ભગવાનની પત્ની કાલિંદી યમુનાના નામ ઉપરથી આ બાળકનું નામ રાખવામાં આવ્યું યામુના. હવે યામુના નામનો બાળક જેવું એનું નામ હતું એવા જ એનામાં ગુણ હતા બધા, એવો ગુણવાન. બહુ નાની ઉંમર આ યામુનાની, છતાં આચરણમાં એકદમ નમ્ર. અને કહે છે ને, પુત્રના લક્ષણ પારણામાંથી. છોકરા મોટા થઈને કેવા થશે ઈ જયારે ઘોડિયામાં હોય ને ત્યારથી ખબર પડે. આવું પડતી હોય કે ન પડતી હોય તો જે માતા પિતા હોય એ જાણતા હશે, પણ આવી કહેવત છે ગુજરાતીમાં કે પુત્રના લક્ષણ પારણામાંથી. અને આવું કદાચ સત્ય હોય તો અમુક માતા પિતાને ખબર પડી જતી હોય કે આપણો છોકરો કેવો થવાનો છે, એને કદાચ આચરણથી ખરાબ હોય તેને પહેલેથી સત્સંગમાં બિહારી દેવો જોઈએ, જેના કારણે જીવન પરિવર્તન થાય. કારણ કે પારણામાંથી જો ખબર પડી જાય કે આ ભક્ત બનશે કે પછી કોકને વ્યાસપીઠ ઉપરથી, તો પણ યામુનામાં અપાર ગુણ. કારણ કે ભક્ત હોય ને, એ ભક્ત કદાચ નાના હોય કે મોટા હોય, ભક્ત હંમેશા ભક્ત રહે છે. તો બાળપણથી ભક્તિના બધા લક્ષણો, પણ યામુના મોટા થાય એની પહેલા થોડા જ સમયમાં એ યામુનાના પિતા ઈશ્વર મુનિનું મૃત્યુ થઈ ગયું. અને ઈશ્વર મુનિનો સ્વર્ગવાસ, હવે પિતા વયા ગયા અને દાદા જીવતા રહી ગયા, ઈશ્વર મુનિનું મૃત્યુ થઈ ગયું. ને ઈશ્વર મુનિના મૃત્યુની આ ઘટના નાથ મુનિના હૃદયમાં એવો વૈરાગ્ય પ્રગટ થયો, કારણ કે ઈશ્વર મુનિ પોતાના પુત્રને જ્યારે મરતા જોયો ને નાથ મુનિએ વિચાર કર્યો કે આ સંસાર તો બિલકુલ અસાર છે. કારણ કે વૈષ્ણવ હતા, જાણતા હતા કે દુનિયાની અંદર આમને આમ જો ઘર ગૃહસ્થિમાં પડ્યા રહેશું તો ભલે આપણે અત્યારે જે કંઈ થોડું ઘણું ભજન કરી રહ્યા છીએ, પણ થોડા ઘણા ભજનથી ભવસાગર નો પાર થાય. ભવરોગને ભવસાગરને જો પાર કરવો હોય તો એના માટે મજબૂત ભજન જોઈએ. અને એટલા માટે નાથ મુનિએ વિચાર કર્યો કે હવેથી આ ઘરમાં રહેવું નથી. નાથ મુનિએ ત્યારથી ગૃહ ત્યાગ કરી અને સંન્યાસ લઈ લીધો. નાથ મુનિ વયા ગયા, સંન્યાસ લઈ ઈશ્વર મુનિ સ્વર્ગવાસ થઈ ગયો. હવે ઘરની અંદર ત્રણ વ્યક્તિ રહ્યા, એક નાથ મુનિના પત્ની, એક ઈશ્વર મુનિના પત્ની અને એક આ 5 વર્ષનો નાનો બાળક યામના. હવે ઘરનો જે આધાર સ્તંભ હતા, બે વ્યક્તિ વયા ગયા તો ઘરની અંદર ગરીબી આવી ગઈ બહુ. પણ એ ગરીબીની અવસ્થામાં તે જેમ તેમ કરીને જીવન પસાર કરે. અને આ યામુના નામના બાળકની ઉંમર જ્યારે 5 વર્ષની થઈ તો 5 વર્ષની ઉંમરે આ યામુના નામના બાળકને ગુરુકુળમાં દાખલ કરવામાં આવ્યા, ગુરુકુળમાં ભણવા બેસાડ્યા. અને એ ગુરુકુળની અંદર આ યામુનાના જે ગુરુ હતા એનું નામ હતું ભાષ્યાચાર્ય. આ ભાષ્યાચાર્યથી યામુના શિક્ષણ ગ્રહણ કરતા હતા. પણ ભાષ્યાચાર્યએ જોયું કે એવો તેજસ્વી અને વિદ્વાન પુત્ર છે આ. કારણ કે થોડા સમયમાં ખબર પડી ગઈ યામુનામાં કેવા કેવા ગુણ હતા. એકદમ નમ્ર, કોઈ પણ વ્યક્તિની સાથે વાત કરે બિલકુલ શાંતિથી. ક્રોધ નામની વસ્તુ યામુનામાં નહોતી. કોઈ દિવસ કોઈની ઈર્ષા કરે નહીં, કોઈના દોષ જોવે નહીં. જે ગુણ ઘણા લોકોમાં મોટા થયા પછી નથી આવતા એ બધા ગુણા યામુનામાં હતા. પણ એક વિશેષ ગુણનું વર્ણન કરતા કહે છે કે આ યામુના નામનો જે બાળક હતો એ શ્રુતિધર હતો. શ્રુતિધર મતલબ એક વખત જે સાંભળે એને યાદ રહી જાય, એ જીવનમાં પછી ભૂલાય નહીં ક્યારેય. આને શ્રુતિધર કહેવાય. કળિયુગ જ્યારે ચાલુ નહોતો થયો એ કળિયુગની પહેલા આ પૃથ્વી ઉપર જેટલા લોકો હતા એ બધા શ્રુતિધર હતા. શ્રુતિધર મતલબ એક વખત સાંભળે એટલે એના મગજમાં લખાઈ જાય, ટાઈપ થઈ જાય. કોમ્પ્યુટરમાંથી કદાચ ડિલીટ થઈ જાય પણ એના મગજમાંથી ડિલીટ ન થાય, એને શ્રુતિધર કહેવાય. તો યામુના શ્રુતિધર ભણવામાં હતી તેજ. પણ એ સમયે કહે છે કે યામુના જે સ્થાનમાં રહેતા હતા એ રાજ્યના રાજા હતા, એ પાંડ્ય વંશના રાજાઓ હતા. તો એ પાંડ્ય વંશના રાજા રાજ્ય કરતા હતા અને એ રાજાના દરબારમાં એક બહુ વિદ્વાન પંડિત બેસતો હતો. અને એટલો વિદ્વાન કે એ પંડિતને શાસ્ત્રાર્થમાં કોઈ ન હરાવી શકે. જેટલા બ્રાહ્મણો એની સાથે શાસ્ત્રાર્થ કરે બધા હારી જાય, કોઈ એને હરાવી ન શકે. અને ધીમે ધીમે એને પોતાની જ્ઞાન, પોતાના વિદ્યાનું અભિમાન થવા માંડ્યું. અને એવું જોવામાં આવે છે કે જેની પાસે જ્ઞાન જેને વધારે આવડતું હોય ને એનામાં અહંકાર વધારે હોય. શેનો અહંકાર હોય? પોતાની વિદ્યાનો, પોતાના જ્ઞાનનો, કે મારી પાસે આટલું જ્ઞાન છે, મને આવડે છે. એને જમીનથી 2 ફૂટ ઉપર હાલતા હોય. તો આ વિદ્વાજન જે આજે વિદ્વાન હતો એ બધાને હરાવ્યા એટલે ધીમે ધીમે અભિમાન વધતું ગયું. અને એને રાજાને કીધું કે જો રાજા, તમારે મને તમારા દરબારમાં રાખવો હોય તો હવે એવો નિયમ બનાવો કે જેટલા જેટલા બ્રાહ્મણો મારાથી શાસ્ત્રાર્થમાં હારી જાય એ બધા બ્રાહ્મણોએ મને કર આપવાનો, ટેક્સ. આજે કેમ ઇન્કમ ટેક્સ વાળા માગે છે, એ બધા લોકોએ મને ટેક્સ આપવાનો. અને જે વ્યક્તિ ટેક્સ ન આપે, જે વ્યક્તિ કર ન ચૂકવે એને મૃત્યુદંડની સજા આપી દો. તો આખા નગરમાં આ વાત ફેલાઈ ગઈ અને બધા લોકો આ વિદ્વાનથી ડરે. જ્યારે જ્યારે વિદ્વાનો ભેગા મળે ત્યારે વિદ્વાનોમાં કોલાહલ થઈ જતો. અને એટલા માટે આ વિદ્વાનનું જે નામ હતું એ મૂળ નામ તો આમાં નથી આપ્યું કથામાં, પણ કહે છે કે આ વિદ્વાનોમાં કોલાહલ થઈ જવાના કારણે એ વ્યક્તિનું નામ પડ્યું વિદ્વાજન કોલાહલ. આ વિદ્વાજન કોલાહલ નામનો પંડિત. અને ધીમે ધીમે એની નામના એની ખ્યાતિ એટલી બધી ફેલાઈ ગઈ કે કોઈ બ્રાહ્મણ એની સાથે શાસ્ત્રાર્થ કરવા તૈયાર ન થાય. હવે આ વાતનો એને તો અહંકાર હતો પણ રાજાને એટલો અહંકાર કે આપણા દરબારમાં આટલો મોટો વિદ્વાન પંડિત બેસે છે કે જેને કોઈ હરાવી નથી શકતું. હવે બે અહંકારીઓ ભેગા થયા અને આ બાજુ ઘટના કંઈક એવી બની કે યામુનાચાર્ય જે ગુરુકુળમાં ભણતા હતા એ ગુરુકુળના આચાર્ય ભાષ્યાચાર્ય હતા. એ ભાષ્યાચાર્યએ કીધું કે યામુના, ઉંમરમાં તું બધા કરતા નાનો છો, મારે કંઈક કામ છે એટલા માટે હું એક અઠવાડિયા માટે આ ગુરુકુળને છોડીને બહાર જઈ રહ્યો છું, તો તું હું જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી તું આ ગુરુકુળ આશ્રમને સાચવજે. તો ગુરુ એ આખા પાઠશાળાનો ભાર આ યામુનાને સોંપી અને પોતાના બધા શિષ્યોને સાથે લઈ અને નજીકના કોઈ શહેરમાં ગયા. હવે આ બાજુ બન્યું એવું કે આ ભાષ્યાચાર્ય જે છે એ ત્યાં વિદ્વાજન કોલાહલ પાસે શાસ્ત્રાર્થ કરવા માટે ગયેલા અને એ શાસ્ત્રાર્થમાં આ વિદ્વાજન કોલાહલે આ ભાષ્યાચાર્યને હરાવી દીધા હતા. અને નિયમ પ્રમાણે ભાષ્યાચાર્યને કર ચૂકવવાનો હતો. તો વિદ્વાજન કોલાહલે એના એક શિષ્યને કીધું કે જો આપણા રાજ્યમાં ભાષ્યાચાર્ય નામના એક આચાર્યનું ગુરુકુળ છે, એ મારી સાથે શાસ્ત્રાર્થમાં હારી ગયા છે પણ બે વર્ષથી આપણને કર આપતા નથી, એના આશ્રમમાં જાવ અને એને કર આપવા માટે કયો, અને જો ન આપે તો ગમે એ રીતે ધાક ધમકીથી કર વસૂલ કરીને આવો. તો આ શિષ્ય નીકળા અને ભાષ્યાચાર્યના આશ્રમ ઉપર આવ્યા. આશ્રમ ઉપર આવીને જોયું કે બીજા કોઈ લોકો તો છે નહીં. 5 વર્ષનો એક બાળક યામુના હતો. તો યામુનાએ જોયું કે આ કોઈ શિષ્ય આવી રહ્યો છે અને સમજી ગયા કે કોઈ અહંકારી વ્યક્તિ આવી રહ્યો છે, કારણ કે અભિમાન હોય ને એ આમ એકદમ ટટ્ટાર થઈને ચાલતા હોય. અને આવીને તરત જ કોણ છે, શા માટે આવ્યા છે, કોઈ વાત નહીં, સીધું યામુનાને કીધું ક્યાં છે તારા ગુરુ. એ તારા ગુરુ પોતાની જાતને સમજે છે શું? તારા ગુરુ એટલા મહાન થઈ ગયા કે મારા ગુરુ વિદ્વાજન કોલાહલને કર નથી આપતા. હવે યામુનાને તો ખબર નહીં કે આ કર શું છે ને આ બધી શું વાર્તા થઈ રહી છે. અને આ જે શિષ્ય હતા એણે આવીને સીધું જ ભાષ્યાચાર્યનું અપમાન કરી નાખ્યું. હવે યામુના સ્વભાવથી તો નમ્ર હતા, જીવનમાં ક્યારેય ક્રોધ નહોતો કર્યો, પણ એ પોતાના ગુરુને બહુ પ્રેમ કરતા હતા અને ગુરુ પ્રત્યે એટલો પ્રેમ કે એ યામુના સહન ન કરી શક્યા આ વાત, કે આટલો બધો ઉદંડ, આટલો બધો અહંકારી શિષ્ય અને એ મારા ગુરુનું અપમાન કરે છે. ત્યારે યામુનાએ સૌથી પહેલા કીધું કે તું ગમે એ વ્યક્તિ હોય, હું નથી જાણતો તું કોણ છો, પણ તારી વાણી ઉપરથી, તારી વાત ઉપરથી એવું લાગે છે કે તું અને તારો ગુરુ બે મૂર્ખ છો. સીધું જ કહી દીધું મોઢે. તો ઓલો શિષ્યને તો આશ્ચર્ય થઈ ગયું, 5 વર્ષનો બાળક મને મૂર્ખ કહે છે? તો કહે છે તું મૂર્ખ છો, તારો ગુરુ મૂર્ખ છે. તું એટલા માટે મૂર્ખ છો કારણ કે તારી અંદર ગમે એટલી વિદ્યા હોય છતાં અહંકાર ભર્યો છે. જેની અંદર વિદ્યા હોય ને એની અંદર વિનમ્રતા હોવી જોઈએ. આપણે કદાચ બાળમંદિરમાં સૂત્ર વાંચ્યું છે, વિદ્યા વિનયથી શોભે છે. વિદ્યાની અંદર વિનય, નમ્રતા હોવી જોઈએ. અહંકાર હોય એનામાં વિદ્યા ક્યારેય ન હોય. એટલા માટે તું તો મૂર્ખ છો જ કે આટલો અહંકારી હોવા છતાં પોતાને વિદ્વાન માને છો, અને તારો ગુરુ એટલા માટે મૂર્ખ છે કારણ કે તારી જેવાને એને આવું અહંકાર ભર્યું શિક્ષણ આપ્યું છે. એટલે તું અને તારા ગુરુ બે મૂર્ખ છો. અને આ યામુનાનો જયારે જવાબ સાંભળ્યો તો ઓલો શિષ્યના તો રૂવાણા બેઠા થઈ ગયા કે વિદ્વાજન કોલાહલની સામે ઊંચા અવાજે વાત કરવાની દૂર, એ વિદ્વાજન કોલાહલ જયારે રસ્તામાં નીકળે તો બ્રાહ્મણો રસ્તો બદલી નાખતા. આટલો ડર અને 5 વર્ષનો બાળક એના ગુરુને. ત્યારે એ શિષ્યએ કીધું કે તારા ગુરુ જે ભાષ્યાચાર્ય છે એણે મારા ગુરુ સાથે શાસ્ત્રાર્થ કર્યો હતો અને મારા ગુરુની સામે તારા ગુરુ હારી ગયા હતા, એટલા માટે નિયમ પ્રમાણે તારા ગુરુએ મારા ગુરુને કર આપવો જોઈએ, પણ તારા ગુરુએ 2 વર્ષથી કર નથી આપ્યો અને જો તારા ગુરુ કર નહીં ભરે તો એને મૃત્યુદંડની સજા આપવામાં આવશે. અને આ વાત જ્યારે યામુનાએ સાંભળી ત્યારે યામુનાએ કીધું કે તું અને તારા ગુરુ બે અહંકારી છો એટલે તું અહંકાર ભરી વાત કરે છો, પણ તારા ઈ ગુરુને હરાવવા માટે મારા ગુરુ તો બહુ દૂરની વાત છે, ખાલી હું જ કાફી છું. સીધી ચેલેન્જ આપી દીધી કે તારા ગુરુને આ 5 વર્ષનો બાળક યામુના હરાવી શકે છે, જાઓ જઈને કહી દો તમારા ગુરુને. અને આ શિષ્ય તરત જ સ્થાન છોડી અને રાજમહેલ ની અંદર આવ્યો અને મહેલ ની અંદર આવી અને વિદ્વાજન કોલાહલ ને કીધું કે ગુરુજી, 5 વર્ષના એ ભાષ્યાચાર્યના એક શિષ્યએ તમારી સાથે શાસ્ત્રાર્થ કરવા માટે ચેલેન્જ આપી છે. અને રાજા એ સમય બાજુમાં બેઠા હતા. રાજાએ વિચાર કર્યો કે 5 વર્ષનો બાળક આટલા મોટા વિદ્વાનને પડકાર આપી રહ્યો છે, રાજા કહેશે આ બાળકને જોવો પડશે. તો રાજાએ સૈનિકોને મોકલ્યા કે જાઓ તમે અને એ બાળકને બોલાવીને લાવો. હવે આ જે સમાચાર હતા એ આખા નગરમાં ફેલાઈ ગયા ફટાફટ કે મોટા મોટા વિદ્વાન બ્રાહ્મણો જ્યાં વિદ્વાજન કોલાહલથી ડરતા હતા, એ વિદ્વાજન કોલાહલને 5 વર્ષના બાળકે ચેલેન્જ આપી દીધી છે. અને ભાષ્યાચાર્ય જે શહેરમાં હતા ન્યાય ખબર પડી ગઈ કે યામુના નામનો કોઈ બાળક યા વિદ્વાજન કોલાહલની સાથે શાસ્ત્રાર્થ કરવાનો છે. તો ભાષ્યાચાર્ય પોતાનું કામ પડતું મૂકી અને સીધા શ્રીરંગમમાં આવ્યા અને શ્રીરંગમની અંદર આવી અને યામુનાને કીધું, યામુના તું નથી જાણતો એ બહુ મોટો વિદ્વાન છે, આ બાજુ રાજાના સૈનિકોને આવવું અને આ બાજુ ભાષ્યાચાર્યને બે એક સાથે. ત્યારે યામુના પોતાના ગુરુને પ્રણામ કરીને કહે છે, ગુરુ તમે જે શિક્ષા મને ભણાવી છે, તમે જે જ્ઞાન મને આપ્યું છે, એ જ્ઞાનના પ્રભાવથી મને એટલી ખબર છે કે આ વિદ્વાજન કોલાલને એક ક્ષણમાં હું હરાવી દઈશ, વિશ્વાસ છે મને તમારી વિદ્યા ઉપર, બસ તમે આશીર્વાદ આપો કે વિદ્વાજન કોલાહલને હરાવી અને ગુરુ દક્ષિણાના રૂપમાં એના કરમાંથી હું તમને મુક્ત કરી દઉં. ભાષ્યાચાર્ય ચાહતા તો નહોતા, પણ એને ખબર હતી કે યામુનાએ એક વખત મનમાં જે નિશ્ચય કરી લીધો છે એ પૂરો કરીને જ રહેશે. કમ અને ભાષ્યાચાર્ય આશીર્વાદ આપ્યા, રાજાના સૈનિકો લેવા માટે આવ્યા કે રાજા તમને બોલાવે છે, ત્યારે યામુનાચાર્ય કે એમ હું નહીં આવું. કેમ? કારણ કે મારે જેની સાથે શાસ્ત્રાર્થ કરવાનો છે એ બહુ મોટા વિદ્વાન છે, જ્યાં જઈને પાલખીમ બેસીને જાય છે, તો મારે એની સાથે શાસ્ત્રાર્થ કરવાનો છે તો કમસે કમ મારા માટે એની સમાન સુવિધા હોવી જોઈએ. અને આ જયારે જવાબ યામુનાચાર્ય આપ્યો યામુનાએ, રાજાએ સાંભળ્યું તો આશ્ચર્ય થયું રાજાને કે આ બાળક વાસ્તવમાં બુદ્ધિમાન છે. હે ને, તો રાજાએ વિચાર્યું કે આના માટે પાલખી મોકલવી પડે. તો રાજાએ પાલખી ને રથ હાથી ઘોડા બેન્ડ વાજા બધું મોકલ્યું, જાઓ 5 વર્ષના બાળકને લેતા આવો. અને યામુનાએ કીધું કે આપણો વટ પડવો જોઈએ, કારણ કે સામે વાળો જેટલો મજબૂત હોય એટલું જ આપણે મજબૂત રહેવાનું છે. તો બધી સુવિધા, પાલખી રથ ઘોડા નગારા ઢોલ બધું મંગાવ્યું અને એ નગરના રાજમાર્ગ ઉપરથી જે નગરનો જે મેઇન રસ્તો હતો ન્યાસી યામુનાજાને આખું નગર જોવા માટે નીકળ્યું છે કે આજે એક અદભુત ઘટના થઈ રહી છે, એક 5 વર્ષનો બાળક અને એક 70 વર્ષનો સંન્યાસી આ બેની વચ્ચે શાસ્ત્રાર્થ થવાનો છે. આખું નગર જોવા માટે નીકળ્યું કે આ બાળક છે કોણ. અને એ સમયે રાજા અને રાણી જયારે આ બધો અવાજ સાંભળ્યો કે નગરમાં આટલો મોટો અવાજ થઈ રહ્યો છે, તો રાજા અને રાણી એની બાલ્કનીમાં આવ્યા બે. એ સમયમાં જરૂખા કહેવાય, બાલ્કની આપણી લેંગ્વેજ છે. બાલ્કનીમાં આવીને બે ઊભા હતા અને જોયું, તો રાણીએ જયારે એ યામુનાને જોયા તો એ રાણીએ રાજાને કીધું કે રાજા, મારા મનમાં એવું છે કે આ શાસ્ત્રાર્થ નિશ્ચિત આ બાળક જીતી જશે, કારણ કે એની અંદર જે અપાર તેજ દેખાઈ રહ્યું છે એની ઉપરથી લાગે છે કે આ વિદ્વાજન કોલાહલને હરાવી દેશે. રાજા કે મોટા મોટા બ્રાહ્મણો વિદ્વાજન કોલાહલનું નામ સાંભળીને ધ્રુજી જાય છે, આ બાળક નહીં જીતી શકે. રાણી કે આ બાળક જીતશે, રાજા કે બાળક નહીં જીતે. તો બેએ કીધું, લાગી શરત. આપણે કે ને વાત વાતમાં કઈક બે જણે સામસામે વાત કરતા હોય તો તરત શરત નાખે. તો રાણીએ કીધું કે જો આ બાળક શાસ્ત્રાર્થમાં નહીં જીતે, આ યામુના જો શાસ્ત્રાર્થમાં હારી જાય, તો હું તમારી દાસીની દાસી થઈને રહીશ. તો રાજાએ વિચાર કર્યો કે અદ્ભુત શરત લગાવી છે, એક રાણી ઈ પોતાની દાસીની દાસી થઈને રહેવા માટે. તો રાજા કે આપણે કઈ કમ નથી, રાજાએ કીધું કે જો આ બાળક શાસ્ત્રાર્થ જીતી જાય તો આને હું મારું અડધું રાજ્ય આપી દઈશ. અને આ વાત પાછળ વિદ્વાનજન કોલાહલ ઉભા હતા, રાજાને રાણીને ખબર નહોતી પંડિત પાછળ ઉભા છે. તો રાણીની મજાક ઉડાવતા આ વિદ્વાનજન કોલાહલે કીધું કે દેવી, તમે એમ કહો છો કે આ યામુના જીતી જશે, વાસ્તવમાં મને લાગે છે કે આ તમારો બાળક કટાક્ષમાં કહે છે એને કે તમે જેને નક્કી કર્યો છે એ વાસ્તવમાં આલ બંદાર છે. આલ બંદાર એટલે તમિલ ભાષામાં વિજય પંડિતને આલ બંદાર કહેવાય. એ કે જો તમારો આલ બંદાર જઈ રહ્યો છે કે તમારો વિજય. રાણીની મજાક ઉડાવતા હતા વિદ્વાનજન કોલાહલ, પણ એ વિદ્વાનજનને ખબર નહોતી કે આજે એના અહંકારનો ભૂકો થઈ જવાનો છે. યામુના આવ્યા દરબારની અંદર, આખું નગર જોવા માટે. એ સમયે એવું વર્ણન લખ્યું છે કે રાજાના દરબારમાં જેટલી ખુરશી હતી એ બધી ખુરશી બહાર કઢાવી નાખી, કારણ કે બેસવાની જગ્યા નહોતી. બધા લોકો ઉભા રહીને, જ્યાં ઉભા રહેવાની જગ્યા મળે ત્યાં ઉભા રહીને બધા એક જ વસ્તુ જોતા હતા કે આ 5 વર્ષનો બાળક આને કઈ રીતે હરાવશે. ચેલેન્જ તો આપી દીધી છે. તો શાસ્ત્રાર્થ બેની વચ્ચે ચાલુ થયો. 5 વર્ષનો બાળક યામુનાએ એ વિદ્વાનજન કોલાહલને કીધું કે પંડિત, તમે મારી કરતા ઉંમરમાં મોટા છો, મારી કરતા જ્ઞાની તમારી પાસે વધારે છે. એક કામ કરો, તમે સૌથી પહેલા મને પ્રશ્ન પૂછવાનું ચાલુ કરો. તો વિદ્વાનજન કોલાહલ એક પછી એક પ્રશ્ન પૂછતા જાય અને યામુનાચાર્ય એક પછી એક શાસ્ત્રનું પ્રમાણ આપી અને એનું ખંડન કરતા જાય. હવે વિદ્વાનજન કોલાહલે જોયું કે એક પછી એક જવાબ આ જયારે આપી રહ્યો છે તો થોડી વાર પ્રશ્ન પૂછવાનું બંધ કરી દીધું. તો યામુનાચાર્યએ કીધું કે પંડિતજી, તમે એવું ન માનતા કે હું 5 વર્ષનો બાળક છું એટલે મને આવા તમે સહેલા સહેલા સવાલ પૂછો છો. હકીકતમાં સવાલ સહેલા નહોતા, પણ યામુના એટલા વિદ્વાન હતા કે એને બધા પ્રશ્નો સરળ લાગતા હતા. તો હવે હજારો લોકોની સભા વચ્ચે આ 5 વર્ષના બાળકે કીધું કે તમે હું આવા એકદમ સરળ સરળ સવાલ પૂછો છો, આપણે શાસ્ત્રાર્થ કરવા માટે બેઠા છીએ, તો આ શાસ્ત્રાર્થને શોભા આપે એવા પ્રશ્ન પૂછો. અને આ વાત જયારે કરી તો વિદ્વાનજન કોલાહલ તો ક્રોધિત થઈ ગયા અને એ સભાની વચ્ચે કીધું, તું તારી જાતને બહુ મોટો પંડિત માને છો કે હું તને જે પ્રશ્ન પૂછું છું એ પ્રશ્ન તને બહુ સરળ લાગે છે, તું બહુ વિદ્વાન માને છો તારી જાતને, એક કામ કર, પ્રશ્ન તું પૂછ અને જવાબ હું આપી શકે. ઉલટાઈ ગઈ બાજી. અને યામુનાચાર્યએ કીધું, ઠીક છે, તમે જો મને કહો છો તો હું તમને પ્રશ્ન કરું છું, પણ એ પ્રશ્ન કરતા પહેલા મારા 3 વાક્ય છે અને આ 3 વાક્યનું તમારે ખંડન કરવાનું છે. હવે ખંડન કોને કહેવાય? જે વાક્ય વ્યક્તિએ હકારમાં કીધું હોય, જે વાક્ય બોલે એ વાક્યને ઉલટી રીતે કરી દેવાનું, એનું વિરોધી વાક્ય, એને ખંડન કર્યું કહેવાય. જેવી રીતે હું તમને એમ કહું કે એક પ્રભુજી આ સ્થાન છોડી અને બહાર જઈ રહ્યા છે, તો એનું ખંડન શું થાય? કે એ પ્રભુજી આ સ્થાનને છોડી અને બહાર નથી જતા, આને ખંડન થયું કહેવાય, વિરોધી વાક્ય. તો યામુનાચાર્ય સૌથી પહેલા પૂછ્યું, સૌથી પહેલું વાક્ય મારું એ છે કે તમારી માતા વાંજણી નથી. હવે એનું ખંડન શું થાય? કે તમારી માતા વાંજણી છે અને આને સાબિત કરવાનું છે. તો વિદ્વાનજન કોલાહલ વિચારમાં પડી ગયા કે હું આટલો મોટો પુત્ર છું મારી માનો અને આ મને એવું સાબિત કરવાનું કહે છે કે મારી માતા વાંજણી છે. કઈ જવાબ ન આપ્યો ત્યારે યામુનાચાર્ય કે બીજો પ્રશ્ન મારો, બીજું વાક્ય કે આપણા જે રાજા છે એ રાજા પરમ પુણ્યવાન છે. તો વિદ્વાનજન કોલાહલ તો વિચારમાં પડી ગયો કે આપણા રાજા પુણ્યવાન છે એનું ઉલટું વાક્ય થાય કે આપણા રાજા પાપી છે. મતલબ પુણ્યવાન છે પણ પરમ પુણ્યવાન નથી. હવે રાજાને કહેવાય પુણ્યવાન નથી, ડોકનો કાપી નાખે. અને જો વાણીથી છે ને ભક્તો, ક્યારેક ક્યારેક ઈનામય મળે અને વાણીથી ક્યારેક મરવું પડે. દિલ્હીની અંદર જ્યારે એ દિલ્હીની ગાદી ઉપર બાદશાહ અકબરનું શાસન હતું તો એ સમયે અકબરના દરબારમાં એક ગંગ કવિ બેસતા હતા, કવિ ગંગ, અને બહુ સુંદર કવિતાઓ રચે. તો એક વખત રાજા એ કવિતાઓથી ખુશ થઈ અને ગંગ કવિને હાથી ઇનામમાં આપ્યો કે હાથી લઈ જાઓ, તમારી કવિતાથી હું પ્રસન્ન છું. હાથી ઇનામમાં આપી દીધો. અને એકવાર રાજાને શું મૂળ ચડ્યો, રાજા વાજાને વાંદર્યા હે ને, ક્યારે વાગે ને ક્યારે બગડે ખબર ન પડે. તો રાજા કે એક કામ કરો, તમે બહુ કવિતાઓ કરી, હવે મારી બેગમ ઉપર કવિતા કરો. તો ગંગ કવિ કે કરી દેવી, એમાં શું વાંધો છે. બહુ સુંદર વર્ણન કર્યું બેગમનું, તમારું તમારા વાળ આવા છે, તમારા હાથ આવા છે, તમારા પગ આ, આખું વર્ણન કર્યા પછી કે આને મુખ ભગવાને બહુ સુંદર આપ્યું છે, પણ કે છે નાક છછુંદર જેવું દીધું. આ વાત જયારે બેગમે સાંભળી કે આટલું મોટું અપમાન, તો બેગમે રાજાને કીધું કે એણે મારી આવી મજાક કરી, મારા વિશે કવિતા, મારું નાક છછુંદર જેવું કીધું, આને મૃત્યુદંડ આપો. અરે રાજા કે પણ બેગમને સમજાવે છે રાજા કે આપણા દરબારનું આ બહુ મોટું રત્ન છે, આટલા મહાન કવિ આ બીજી વાર નહીં મળે, તો કોને મૃત્યુદંડ આપવાનું કહેશો, વિચાર તો કરે. એક મહાન કવિ છે, બેગમ કે એ ગમે એ હોય, એને મૃત્યુદંડ આપો, નહીતર હું મરી જઈશ અને બાદશાહ ઢીલા હે ને, જેમ કળિયુગમાં પડી જાય ને. થોડોક ઝઘડો થયો હોય અને કેક મને આમ કરી દે, ન કરે તો કે તો હું વહી જઈશ હે ને, અને એટલું કેક હું વહી જઈશ કે આ ભાઈ ઢીલા. આ એકની વાત નથી, સમાજમાં દેખાઈ રહ્યું છે એટલે કહું છું. અને એવું ન કહેતા પ્રભુજીનો અનુભવ છે, આપણે આવો અનુભવ બિલકુલ નથી, આ અનુભવની વાત નથી, આ મેં જોયેલું છે એ કહું છું તમને. તો રાણીએ કહી દીધું કે આને મૃત્યુદંડ આપો. તો એ સમયે બાદશાહે જાહેર કર્યું કે કવિ ગંગને મૃત્યુદંડ આપવામાં આવશે. અને કેવી રીતે, તો કે હાથીના પગ નીચે કચડીને એને મારી નાખો. હવે જુઓ, જે કવિતા રચવાથી હાથી મળ્યો હતો એ જ કવિતાથી આજે હાથી દ્વારા મરવું પડે છે. એટલે એક કહેવત પડી ગઈ, બાતન હાથી પાઈ એ બાતન હાથી પાઈ. વાત કરવાથી હાથીની પ્રાપ્તિ થાય અને એ જ વાત કરવાથી બાતન હાથી પાઈ, મતલબ હાથીના પગની પ્રાપ્તિ થઈ. એટલે હાથીના પગ તળે એને મરવું પડ્યું. તો વિદ્વાજન કોલાહલે તો વિચાર કર્યો કે રાજાને કહેવાય કે તમે પુણ્યવાન નથી, સીધો મૃત્યુદંડ ફટકારી દે, ચૂપ. ત્યારે યામુનાચાર્ય ત્રીજું વાક્ય કીધું કે આપણા જે રાણી છે એ સાવિત્રી દેવી જેવા પતિવ્રતા છે. વિદ્વાજન કોલાહલ કે મારી નાખ્યા, કદાચ રાજા તો માફ કરી દે, એકવાર રાજા કહી દેશે ચાલો ભાઈ તમને માફ કરી દીધા, હું પાપી છું, જીવનમાં કઈક પાપ તો થયું હોય, પણ રાણીને કહેવું કે તમે પતિવ્રતા નથી એટલે રાણી મૂકે જીવતા, કાંઈ બોલે નહીં. અને જો જેનું ખંડન કરવાનું હોય ને, આ શાસ્ત્રાર્થનો એક નિયમ હોય કે જે વ્યક્તિ પ્રશ્ન કરે અને સામેવાળાને એનો જવાબ ન આવડે તો એ પ્રશ્નનો જવાબ એ વ્યક્તિ પોતાને એનો ખુલાસો કરવો પડે, અને જો એ ખુલાસો ન આપે તો એ પ્રશ્ન ફેલ થઈ જાય. એટલે કોલાહલ તો એકદમ ક્રોધિત થઈ ગયા આવા વાક્ય પૂછ્યા. અને કોલાહલે કીધું કે તું બહુ મોટો પંડિત જો માનતો હોય અને તું મને એમ કહે છો કે આ વાક્યનું ખંડન કરો, તું આ વાક્યનું ખંડન કરી શકે છે? હાલ મારી વાત છોડ, હું હારી ગયો છું તારી સામે, પણ તું આ વાક્યનું ખંડન કર, અને જો તું ખંડન નહીં કર તો તને મૃત્યુદંડ આપવામાં આવશે. સીધી ચેલેન્જ. ત્યારે યામુનાચાર્ય દ્વારા ખુલાસો થયો પેલા વાક્યનો, કે તમારી માતા વંધ્ય નથી, મતલબ કે તમારી માતા વંધ્ય છે એનો ખુલાસો એ છે. યામુનાચાર્ય કહે છે કે મનુ સંહિતાની અંદર મનુ મહારાજે લખ્યું છે કે કોઈ પણ માતાને એક પુત્ર હોય એ માતાને વાંજણી જ કહેવાય. કેમ? કારણ કે આ સંસારની અંદર કોઈ માતાનો એક પુત્ર મરી જાય તો એ માતાને પાછળ બીજો કોઈ પુત્ર નથી રહેતો. બે સંતાન હોય અને એક કદાચ મરી જાય તો એક પુત્ર જીવિત રહે છે. એટલા માટે આ દુનિયામાં જેટલી પણ એક પુત્ર વાળી માતા છે, જેને એક સંતાન હોય, એ બધી માતાઓને વંધ્ય કહેવામાં આવે છે. આ મનુસંહિતામાં લખ્યું છે. અને આ જયારે ખુલાસો થયો, આખો રાજમહેલ તાળીઓ પાડવા માંડ્યા બધા. અને એક સાથે લોકોને લાગ્યું, રાજા આશ્ચર્યચકિત થઈ ગયા જવાબ સાંભળ્યું. અને હવે બધાના મનમાં આશ્ચર્ય થયું કે આ બીજા વાક્યનું ખંડન શું હશે, કે બીજું વાક્યનો શું જવાબ હશે. સાંભળવું છે કે આવતા ગુરુવાર, આવતા મંગળવારે? સમય થઈ ચુક્યો છે, ઠીક છે, ખુલાસો કરી દઈ કે આપણા રાજા પરમ પુણ્યવાન છે અને એનું ખંડન ઈ છે. આ યામુના કહે છે કે આપણા રાજા પરમ પુણ્યવાન છે, મતલબ એનું ખંડન એવું થાય કે આપણા રાજા પુણ્યવાન છે પણ પરમ પુણ્યવાન નથી. કેમ? કારણ કે પ્રત્યેક રાજા જે રાજ્યમાં શાસન કરતા હોય, એ રાજ્યમાં રહેવા વાળી જે પ્રજા છે, એ પ્રજા જેટલું પાપ કરે, એ પાપનો એક છઠ્ઠો ભાગ એ રાજાના ખાતામાં લખાય છે. એટલા માટે યામુનાચાર્યએ ખુલાસો કર્યો કે આપણા રાજા પોતે પરમ પુણ્યવાન છે પણ જે પ્રજા જે પાપ કરી રહી છે, એ પ્રજાનો એક છઠ્ઠો ભાગ એ રાજાના ખાતામાં લખાય છે. એટલા માટે આપણા રાજા એ પરમ પુણ્યવાન હોવા છતાં પુણ્યવાન નથી. રાજાએ ખુશ થઈ ગયા જવાબ સાંભળી. અને હવે તો ત્રીજું અંતિમ વાક્ય, કે આપણી જે રાણી છે એ સાવિત્રી દેવી જેવા પતિવ્રતા છે, અર્થાત કે આપણા રાણી છે એ પતિવ્રતા નથી. તો પતિવ્રતા સ્ત્રી એને કહેવાય કે જેનું મન, વચન અને કર્મ માત્ર એક જ પતિમાં લાગેલું હોય. તો યામુનાચાર્ય એનો ખુલાસો આપતા કહે છે કે જે સ્ત્રી એક રાજાની પત્ની હોય તો એક રાજાની અંદર આઠ દેવતાઓનો વાસ છે. સૂર્ય, અગ્નિ, વરુણ, વાયુ એવા આઠ દેવતાઓ એક રાજાની અંદર રહે છે. એટલા માટે રાણીએ ભલે એક રાજા સાથે લગ્ન કર્યા પણ વાસ્તવમાં એણે નવ પુરુષો સાથે લગ્ન કર્યા છે. કેમ? કારણ કે એક રાજામાં આઠ દેવતાઓનો વાસ હોય છે. એટલા માટે આપણા રાણી હાલાકી મન, વચન, કર્મથી રાજાને જ પોતાના પતિ માને છે, છતાં એ દેવતાઓની સાથે એમના વિવાહ થયેલા છે. એટલા માટે આપણા રાણી એ પતિવ્રતા નથી. અને જ્યારે આ જવાબ સાંભળ્યો, આખા રાજમહેલમાં બધા લોકો તાળીઓનો ગડગડાટ અને એક સાથે બોલી ઉઠ્યા, આલ બંદાર, આલ બંદાર. આલ બંદાર મતલબ વિજય ભવ, વિજય ભવ. બધા લોકો આશીર્વાદ આપવા માંડ્યા યામુનાચાર્યને કે જય હો. આજે આ વિદ્વાન ઘવંડી પંડિતને હરાવે એવો કોઈ વ્યક્તિ આપણા રાજ્યમાં. રાજા તો ખુશ થઈ ગયા કે આપણા રાજ્યની અંદર એવાય બાળકો છે જે પાંચ વર્ષના બાળકો આવા વિદ્વાન પંડિતોને હરાવી દે. અને પોતાના વચન પ્રમાણે રાજાએ પોતાનું અડધું રાજ્ય જે છે એ આખા રાજ્યની વચ્ચે ઘોષણા કરી કે મારું અડધું રાજ્ય એ આ પાંચ વર્ષના બાળક યામુનાને હું આપું છું. રાજાએ આપી દીધું અને રાણીએ તો આ બાળકને તેડી લીધા હાથમાં. અને અદભુત, બધા લોકો જય જયકાર કરવા માંડ્યા બધી બાજુ. પણ આ જ યામુના નામનો બાળક હવે જોવો એને રાજ્ય મળ્યું છે, આગળ જતા એ રાજા બનશે અને રાજા બની અને ભોગ વિલાસમાં ફસાશે. આટલો મોટો ભક્ત વ્યક્તિ, પણ એ યામુનામાંથી યામુનાચાર્ય કેવી રીતે થયા અને વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય કેવી રીતે થયા એ આપણે આવતા મંગળવારે જોઈશું. હરે કૃષ્ણ. શ્રીલ પ્રભુપાદ કી નિદાય ગૌર પ્રેમાનંદે.